એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સમયની વાત કરવાના છીએ જે કદાચ સદીઓ દૂર લાગે પણ એના પડઘા આજે પણ છે, આપણા સાહિત્ય પર, ભાષા પર, વિચારવાની રીત પર.
હા, મધ્યયુગ અને એનું સાહિત્ય. આપણે ઘણીવાર માની લઈએ કે થોડો અંધારો યુગ હતો, કદાચ પછાત.
બરાબર, પણ આ જ ધારણાને પડકારે છે ઇલેઇન ટ્રેહર્નનું સંશોધન. આપણી આજની વાતચીત એમના બે પુસ્તકો મિડિવલ લિટરેચર અને મિડિવલ લિટરેચર અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન ના સારાંશ પર છે.
અને ટ્રેહર્ન આપણને બતાવે છે કે આ યુગ ખરેખર કેટલો જટિલ હતો, જીવંત હતો, ઇનોવેટિવ હતો, અને એની સમજણ ખબર છે આજના ડિજિટલ યુગને સમજવામાં પણ કામ લાગે એમ છે.
ખરેખર આ તો એ સમજવાની તક છે કે સાહિત્ય શબ્દનો અર્થ જે આજે છે એવો હમેશા નહોતો, અને પુસ્તકોનો સમાજમાં શું રોલ હતો, શું હેતુ હતો, એ સમય સાથે કેવી રીતે બદલાયું.
હા, તો ચાલો પેલું આપણું આધુનિક ચશ્મું છે ને એ થોડીવાર બાજુ પર મૂકીએ
અને ટ્રેહર્ડના માર્ગદર્શન હેઠળ મધ્યયુગીન પાઠ્ય જગતમાં ડૂબકી મારીએ. તો શરૂઆત લેખકથી કરીએ. ઇલેન ટ્રેહર્ન છે કોણ અને એમનો જે દ્રષ્ટિકોણ છે એ આ વિષય માટે આટલો ખાસ કેમ ગણાય છે?
ઇલેન ટ્રેહર્ન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હ્યુમેનિટીઝના પ્રોફેસર છે અને મધ્યયુગીન સાહિત્યમાં, ખાસ કરીને જૂની અને મધ્ય અંગ્રેજી અને હસ્તપ્રત અભ્યાસ, એમાં લગભગ 3 દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. વિશ્વના ટોચના વિદ્વાનોમાં એમનું નામ છે.
પણ ખાલી વિદ્વાન હોવું એ જ એમની ખાસિયત નથી, ખરું ને? એમના અભિગમમાં એવું શું છે જે અલગ છે?
બરાબર, એમની વિશિષ્ટતા એ છે કે તેઓ ખાલી લખાણમાં શું કહ્યું છે ત્યાં અટકતા નથી. એ હસ્તપ્રતોને એટલે ભૌતિક વસ્તુઓ તરીકે જુએ છે.
ભૌતિક વસ્તુઓ એટલે
કે ચર્મપત્ર કેવું છે, શાહી ક્યાંથી આવી, લિપિ કેવી વપરાઈ છે, પુસ્તકનું કદ કેવું, બાંધણી કેવી, જાણે કોઈ પુરાતત્વવિદ્ધ હોય એમ પૂછે છે આ વસ્તુ બની શા માટે, સમાજમાં એનો ઉપયોગ શું હતો, એનો હેતુ શું હતો, શું ભૂમિકા હતી.
ઓ, એટલે ભૌતિકતા પર ભાર, કે વસ્તુ પોતે જ કંઈક કહે છે.
હા, આ જ વાત એમના કામને બહુ રસપ્રદ બનાવે છે. શબ્દો તો છે જ, પણ એ શબ્દો જે પાના પર છે, જે શાહીથી છે, જે પુસ્તક રૂપે છે, એ બધાનું પણ મહત્વ છે. એની પોતાની વાર્તા છે, એનો સમાજમાં એક રોલ હતો.
સમજાયું.
અને બીજું, ટ્રેહર્ન પરંપરાગત ભાષાશાસ્ત્ર અને આધુનિક ડિજિટલ ટેકનોલોજી બેઉને જોડે છે. એ ખાલી જૂના ગ્રંથો વાંચતા નથી, પણ એને ડિજિટલ રીતે કેમ સાચવવા, વધુ લોકો સુધી કેમ પહોંચાડવા, એના પર પણ કામ કરે છે.
એટલે ભૂતકાળનું ઊંડાણ અને વર્તમાનની ટેકનોલોજી.
હા, અને કેન્દ્રમાં હંમેશા પેલો પ્રશ્ન રહે કે આ પાઠ્ય વસ્તુઓનો મૂળભૂત હેતુ શું હતો, એમની સામાજિક ભૂમિકા શું હતી.
તો આ બંને પુસ્તકો દ્વારા ટ્રેહર્ન મુખ્યત્વે શું કહેવા માગે છે? મધ્યયુગીન સાહિત્ય વિશેની કઈ સમજ એ બદલવા માગે છે?
એમની મુખ્ય દલીલ એમ છે કે આપણે મધ્યયુગીન સાહિત્યને આજના સાહિત્ય એટલે કે લિટરેચરના માપદંડથી નામ આપી શકીએ.
કેમ નહીં?
કારણ કે આપણી આધુનિક સમજ છાપકામ પર આધારિત છે. વ્યક્તિગત લેખક, મૌલિકતા, આ બધું મહત્વનું છે આપણા માટે. પણ મધ્યયુગ તો હસ્તપ્રતનો યુગ હતો. ત્યાં આ બધા ખ્યાલો કાં તો બહુ અલગ હતા અથવા હતા જ નહીં.
એટલે કે એ સમયના સાહિત્યનો જે મૂળ હેતુ હતો, જે બનવાની પ્રક્રિયા હતી, એ જ એટલી જુદી હતી કે આપણી આજની વ્યાખ્યા ત્યાં ફિટ જ ના થાય.
ચોક્કસ. ટ્રેહર્ન કહે છે કે મધ્યયુગીન સાહિત્યને કોઈ અમૂર્ત કૃતિ, વર્ક તરીકે નહીં જુઓ, એને મૂર્ત પાઠ્ય વસ્તુ, ટેક્સ્ચ્યુઅલ આર્ટિફેક્ટ તરીકે જુઓ. એટલે કે પેલી હાથે લખાયેલી હસ્તપ્રત.
અચ્છા, એટલે પુસ્તક પોતે.
હા, એ સાહિત્ય ભૌતિક હતું, સામાજિક હતું અને પ્રદર્શનકારી હતું. પુસ્તક ખાલી માહિતી નહોતું આપતું, એ પોતે એક સામાજિક અને સાંસ્કૃતિક ચીજ હતી, જેનો એક ચોક્કસ રોલ હતો. ઘણીવાર લેખક કરતા પણ પેલી હસ્તપ્રત અને એને સાંભળનાર કે વાપરનાર સમુદાય વધુ મહત્વનો હતો.
પ્રદર્શનકારી શબ્દ રસપ્રદ છે, આપણે આગળ વાત કરીશું એના પર. પણ મૂળ વાત એ કે આ પુસ્તકોનો હેતુ આપણી પેલી રોમેન્ટિક કે સાવ સરળ કલ્પનાઓને તોડવાનો છે.
હા, અને મધ્યયુગીન સાહિત્યને એના પોતાના સમયે એના સંદર્ભ, એના હેતુઓ અને ભૂમિકાઓ સાથે સમજવાનો પ્રયત્ન કરવાનો છે.
બરાબર. છાપકામ પહેલાની દુનિયા કેવી હતી એ સમજવાનો પ્રયાસ.
એક્ઝેક્ટલી.
ચાલો આ મુદ્દાઓને થોડા વધારે ઊંડાણથી જોઈએ. પહેલું પગલું તો શબ્દોની પુનર્વિચારણા. મધ્યયુગીન અને સાહિત્ય આ શબ્દોનો ત્યારે શું અર્થ થતો હતો?
આ બહુ જ પાયાનો મુદ્દો છે. જુઓ, મધ્યયુગીન એટલે કે મિડિવલ શબ્દ જ લો, એ કોઈ નાનો એકસરખો સમય નથી. લગભગ 1000 વર્ષ.
1000 વર્ષ?
હા, આશરે 5મી થી 15મી સદી. કેટલાય રાજકીય, સામાજિક, ભાષાકીય ફેરફારો થયા આમાં. બ્રિટનથી ઇટાલી સુધી દરેક જગ્યાની સ્થિતિ અલગ, એટલે એને એક જ રંગે રંગી દેવું એ બરાબર નથી.
સમજી શકાય એવું છે. અને સાહિત્યનું શું? આપણે આજે જેને કહીએ છીએ વાર્તા, કવિતા, નવલકથા, એવો જ અર્થ હતો ત્યારે?
ના ના, બિલકુલ નહીં. આપણો આજનો અર્થ મોટે ભાગે કાલ્પનિક, મૌલિક, સૌંદર્યલક્ષી કૃતિઓ પર છે, ખરું ને? એવો અર્થ મધ્યયુગમાં નહોતો.
તો શું હતો?
ચણ મતલબ જ્ઞાનનો કોઈ પણ ભંડાર. એમાં ધર્મ, ઇતિહાસ, વિજ્ઞાન, કાયદો, ફિલોસોફી, ખેતીની માહિતી બધું જ આવી શકે.
ઓ, એટલે લગભગ બધું જ લખેલું.
હા, કાલ્પનિક કથાઓ હતી, ચોક્કસ હતી, પણ એ આ મોટા જ્ઞાનના ક્ષેત્રનો એક નાનો ભાગ હતી. અને એનો રોલ ખાલી મનોરંજન નહોતો, ઘણીવાર નૈતિક બોધ આપવાનો, સામાજિક સંદેશ આપવાનો પણ હતો.
એટલે ત્યારે જ જ્ઞાનના આવા અલગ અલગ ખાના નહોતા પાડેલા. સાહિત્ય એટલે જે કંઈ લખાયેલું અને જાણવા જેવું હતું, એ બધું જ.
બરાબર. અને મુખ્ય તફાવત એ હતો કે આ બધું જ જ્ઞાન હસ્તપ્રતો દ્વારા સચવાતું અને ફેલાતું. છાપકામ તો હતું નહીં, આ હસ્તપ્રત સંસ્કૃતિએ જ બધું ઘડ્યું હતું. માહિતી કઈ રીતે બને, કઈ રીતે ફેલાય, એનો સામાજિક રોલ શું હોય.
આ હસ્તપ્રત સંસ્કૃતિની વાત આવી એટલે બીજો મુદ્દો લઈએ. માધ્યમ જ સંદેશ છે. મધ્યયુગીન પુસ્તક, પેલો કોડેક્સ, એ બનતું કેવી રીતે અને એનું ભૌતિક સ્વરૂપ આટલું મહત્વનું કેમ હતું?
કલ્પના કરો કે દરેક પુસ્તક હાથથી બને છે. કેટલી મહેનત, કેટલો ખર્ચ. પહેલાં તો પ્રાણીની ચામડી, ઘેટા, બકરા, વાછડા, એને સાફ કરવાની, ખેંચવાની, ઘસવાની, ત્યારે ચર્મપત્ર તૈયાર થાય.
ઓહો.
પછી એના પર લીટીઓ દોરાય, શાહી પણ પેલી વનસ્પતિ કે ખનીજમાંથી બનાવવી પડે, અને પછી એક લિપિકાર એટલે કે સ્ક્રાઇબ ધીરજથી કલાકો અને દિવસો સુધી એક એક અક્ષર ઉતારે.
આ તો અકલ્પનીય લાગે છે. એક પુસ્તક પાછળ કેટલો સમય અને સંસાધન, મતલબ કે પુસ્તકો બહુ ઓછા હશે અને ખૂબ કિંમતી હશે, નહીં?
એક્ઝેક્ટલી. અને એટલે જ એનું ભૌતિક સ્વરૂપ, એનો દેખાવ બહુ મહત્વનો બની જાય છે. હસ્તપ્રતનું કદ કેવું છે, ચર્મપત્રની ક્વોલિટી કેવી છે, પેલું પાતળું સફેદ વેલમ સૌથી સારું ગણાય, શાહીના રંગો, સોનેરી વરખ અને ચિત્રોથી જ સુશોભન કર્યું હોય, જેને ઇલ્યુમિનેશન કહેવાય. આ બધું પુસ્તકના હેતુ વિશે, એના માલિકના સામાજિક સ્થાન વિશે, એના ધાર્મિક કે સાંસ્કૃતિક મહત્વ વિશે ઘણું કહી જાય. દાખલા તરીકે, કોઈ રાજા માટે બનેલી પ્રાર્થના પોથી અને કોઈ સ્ટુડન્ટની નોટબુક જેવી અભ્યાસ પોથી, એમાં જમીન આસમાનનો ફરક હોય.
એટલે પુસ્તકનો દેખાવ જે એની ભૂમિકા અને એનો ઉદ્દેશ્ય બતાવી દે.
હા, પુસ્તક ખાલી શબ્દોનો સંગ્રહ નહોતું, પણ એક કલાત્મક અને સામાજિક પ્રતીક પણ હતું. માધ્યમ ખરેખર સંદેશનો એક ભાગ હતું જ.
સમજાયું. પણ શું આ બધું ખાલી લીટીનમાં જ લખાતું હતું?
ના, એ પણ એક સામાન્ય ગેરસમજ છે. આપણે મધ્યયુગીન બ્રિટનનું ઉદાહરણ લઈએ તો ત્યાં મલ્ટીલિંગ્વલ માહોલ હતો. લેટિન હતી, ચોક્કસ હતી, ચર્ચ અને ભણતરની ભાષા. પણ પછી 1066માં નોર્મન લોકો આવ્યા એટલે એંગ્લો નોર્મન ફ્રેન્ચ ભાષા શાસક વર્ગની અને દરબારની ભાષા બની. અને સામાન્ય લોકો તો અંગ્રેજીની જુદી જુદી બોલીઓ બોલતા હતા, જે ધીમે ધીમે સાહિત્યમાં પણ વપરાવા લાગી.
અચ્છા, એટલે 3 ભાષાઓ સાથે ચાલતી હતી?
હા, અને એમની વચ્ચે સતત આદાન પ્રદાન થતું, અનુવાદ થતા, એકબીજા પર અસર પડતી. ઘણીવાર તો એક જ હસ્તપ્રતમાં 2 કે 3 ભાષાના લખાણો પણ મળી આવે.
અને આ બહુભાષી વાતાવરણ અને પેલી હાથથી નકલ કરવાની પ્રક્રિયા, એના લીધે લખાણોમાં ફેરફાર થવાની શક્યતા રહેતી હશે? આજ પેલો પાઠ્યની તરલતા, ટેક્સ્ચ્યુઅલ ફ્લુઇડિટીનો ખ્યાલ છે.
હા, આ ટ્રે હર્નનના સંશોધનનો બહુ જ મહત્વનો મુદ્દો છે. કારણ કે દરેક નકલ હાથથી થાય એટલે 2 નકલ ક્યારેય 100% સરખી ના હોય.
સાચી વાત.
અને લિપિકારો ખાલી મશીનની જેમ કોપી નહોતા કરતા, તેઓ ઘણીવાર સક્રિય ભૂમિકા ભજવતા, કદાચ ભૂલો સુધારવાનો પ્રયત્ન કરે અને ક્યારેક નવી ભૂલ કરી બેસે.
હા હા બને.
અથવા જૂની ભાષાને થોડી આધુનિક બનાવે, કોઈ વાત સ્પષ્ટ ના થતી હોય તો થોડું ઉમેરે કે કંટાળાજનક ભાગ કાઢી નાખે. ક્યારેક તો અલગ અલગ સોર્સમાંથી ભાગ લઈને એક નવું સંકલન પણ બનાવે.
એટલે કે આપણે આજે જેમ કોઈ પુસ્તકની ઓરિજિનલ કે ફાઇનલ કોપીની વાત કરીએ છીએ, એવો કોન્સેપ્ટ ત્યારે નહોતો. જાણે દરેક નકલે પોતાની રીતે એક નવું વર્ઝન હોય.
મોટા ભાગના કિસ્સામાં એવું જ હતું. કોઈ એક કૃતિના ઘણા બધા થોડા થોડા જુદા વર્ઝન હોઈ શકે અને એ બધા જ પોતપોતાની રીતે વેલિડ ગણાતા. પિયર્સ પ્લાઉમેન જેવી કૃતિ આનું સારું ઉદાહરણ છે. એના ઓછામાં ઓછા 3 મુખ્ય વર્ઝન મળે છે, જે કદાચ લેખકે પોતે જ અલગ અલગ સમયે બનાવ્યા હોય.
અદ્ભુત.
આ તરલતાએ હસ્તપ્રત સંસ્કૃતિનું એકદમ સ્વાભાવિક લક્ષણ હતું. લખાણનો મુખ્ય હેતુ સ્થિરતા નહોતો, પણ પ્રસાર, અનુકૂલન અને ઉપયોગિતા હતો, જે તે સમય અને સમુદાયની જરૂરિયાત પૂરી કરે.
જો લખાણ આટલું તરલ હતું અને સતત બદલાતું રહેતું હતું, તો પછી લેખક એટલે કે ઓથરની શું ભૂમિકા હતી? આજે તો લેખક અને એની મૌલિક કૃતિ કેન્દ્રમાં છે.
આધુનિક લેખક જે ઓરિજિનલ ક્રિએટર છે, જેની કૃતિ પર એનો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે, એવો ખ્યાલ મધ્યયુગમાં બહુ વિકસો નહોતો. ઘણા બધા કામો કદાચ મોટાભાગના અનામી છે, એનોનિમસ.
આપણને ખબર જ નથી કોણે લખ્યું.
હા, અને ઘણીવાર એ જાણવું મહત્વનું પણ નહોતું ગણાતું.
પણ આવું કેમ? લખનારનું નામ મહત્વનું નહોતું?
કારણ કે કૃતિનું મૂલ્ય ઘણીવાર એના લખનારના નામથી નહીં, પણ એની પરંપરાથી, એના વિષયથી, ખાસ કરીને ધાર્મિક વિષય હોય તો, અથવા જેણે એ લખાવ્યું હોય, પેલું પેટ્રન, એ વ્યક્તિ કે સંસ્થાથી નક્કી થતું. ક્યારેક તો કૃતિની ઓથેન્ટિસિટી વધારવા માટે જાણી જોઈને કોઈ જૂનું મોટું નામ, જેમ કે એરિસ્ટોટલ, સોલોમન, એની સાથે જોડી દેવામાં આવતું, ભલે એમણે લખ્યું જ ના હોય.
ઓ, આ તો નવાઈની વાત છે. એટલે કે મૌલિકતા, ઓરિજિનાલિટી કરતા પરંપરાનું પાલન કરવું, સ્વીકૃત જ્ઞાનનું સંકલન, કમ્પાઇલેશન કરવું અને એને બરાબર રજૂ કરવું, એ વધુ મહત્વનું હતું. લેખકનો રોલ ક્રિએટર કરતા કમ્પાઇલર કે પ્રસારકનો વધુ હતો.
હા, મોટાભાગે એવું જ હતું. જુદા જુદા સોર્સમાંથી માહિતી લઈને એને સરસ રીતે ગોઠવવી એ એક મોટો ગુણ ગણાતો. નવું કહેવા કરતાં સાચું, એટલે કે પરંપરાગત રીતે સ્વીકૃત કહેવું વધુ મહત્વનું હતું.
પણ પછી ચોસર જેવા લેખકોનું શું?
હા, એ વાત સાચી. 14મી સદીમાં જોફ્રી ચોસર જેવા લેખકોમાં લેખક તરીકેની સ્પષ્ટ સભાનતા અને મૌલિકતાનો આગ્રહ દેખાય છે, પણ એ સમયે તેઓ નિયમ નહોતા, અપવાદ હતા.
તો પછી લોકો શું વાંચતા કે સાંભળતા હતા? કેવા પ્રકારનું સાહિત્ય ચલણમાં હતું?
જેમ આપણે વાત કરી, સાહિત્યનો અર્થ બહુ મોટો હતો. કદાચ સૌથી વધુ પોપ્યુલર હતા સંતોના જીવનચરિત્રો, હેગિયોગ્રાફી. એ ધાર્મિક પ્રેરણા અને બોધ આપતા.
હા, એ તો આજે પણ ચાલે છે.
બરાબર. એ સિવાય વીર યોદ્ધાઓ અને દરબારી પ્રેમની વાતો, રોમેન્સ કહેવાય, રાજાઓ અને ઘટનાઓનો ઇતિહાસ, ક્રોનિકલ્સ, ધાર્મિક ઉપદેશો, સરમન્સ અને ધર્મગ્રંથો પરની ટીકાઓ, નાના ગીત કાવ્યો, લિરિક પોએટ્રી, ધાર્મિક અને બિનધાર્મિક બંને, અને શહેરોમાં જાહેર ચોકમાં ભજવાતા બાઇબલ આધારિત નાટકો, મિસ્ટ્રી પ્લેઝ.
અને આ બધું મોટાભાગે કોઈક હેતુથી લખાતું હતું, ખરું ને? ખાલી ટાઈમપાસ માટે નહીં.
હા, મોટાભાગનું સાહિત્ય કાર્યલક્ષી હતું, ફંક્શનલ. એનો કોઈક ને કોઈક સામાજિક, ધાર્મિક કે શૈક્ષણિક રોલ હતો. લોકોને નૈતિકતા શીખવવી, ઇતિહાસ યાદ રખાવવો, સમાજના મૂલ્યો પાકા કરવા, ધાર્મિક શ્રદ્ધા વધારવી, અને હા, મનોરંજન પણ આપવું. પણ એ મનોરંજન પણ ઘણીવાર બોધ સાથે જોડાયેલું રહેતું.
અને અહીં પેલો પ્રદર્શનકારી મુદ્દો આવે છે. તમે કહેલું કે સાહિત્યનો અનુભવ મુખ્યત્વે સાંભળવાથી થતો.
બરાબર. કારણ કે મોટાભાગના લોકો વાંચી શકતા નહોતા, પુસ્તકો મોંઘા હતા, ઓછા હતા, એટલે સાહિત્યનો પ્રાઇમરી અનુભવ કોઈ વાંચી સંભળાવે એના દ્વારા થતો.
ક્યાં સંભળાવાતું હશે?
મઠોમાં, ભોજન સમયે, રાજા મહારાજાના દરબારમાં, શ્રીમંતોના ઘરોમાં, કદાચ ગામના ચોકમાં પણ થતું હોય. વાંચન એ એક સામૂહિક, સામાજિક પ્રસંગ હતો.
અરે, આ તો બિલકુલ આપણી પરંપરા જેવું. જેમ મંદિરોમાં કથા થાય, ગામડામાં લોકવાર્તાઓ કહેવાય કે પછી ભજન મંડળીઓ જામે. સાહિત્ય એ કંઈ એકાંતની પ્રવૃત્તિ નહોતી, પણ સમાજને જોડતી કડી હતી.
એકદમ સાચું. આ શ્રાવ્ય અને પ્રદર્શનકારી પાસો બહુ જ મહત્વનું હતું. જે લોકો લખતા હતા કે સંકલન કરતા હતા, એમને ખબર હતી કે એમનું કામ મોટે ભાગે સંભળાશે.
હા,
એટલે તેઓ એવી શૈલી વાપરતા જે કાનને ગમે, જે સહેલાઈથી યાદ રહી જાય. એમાં પ્રાસ, લય, પુનરાવર્તન અને અમુક ચોક્કસ યાદગાર શબ્દ પ્રયોગો, ફોર્મ્યુલાસનો ભરપૂર ઉપયોગ થતો. લખાણનો હેતુ ખાલી માહિતી આપવાનો નહીં, પણ શ્રોતાઓને જખડી રાખવાનો, એમને ભાવુક કરવાનો અને એક સામૂહિક અનુભવ રચવાનો હતો.
આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય વિચારો સ્પષ્ટ થાય છે. પહેલું તો એ કે હસ્તપ્રત ખાલી કાગળ નથી, એનું ભૌતિક સ્વરૂપ જ અર્થનો ભાગ છે, એની પોતાની એક ભૂમિકા છે.
બરાબર. બીજું, લખાણ કોઈ પથ્થરની લકીર નહોતું, જીવંત હતું, બદલાતું રહેતું હતું, તરલ હતું. એનો હેતુ અનુકૂલન પામવાનો હતો.
ત્રીજું, સાહિત્ય મોટે ભાગે સામૂહિક અનુભવ માટે, સાંભળવા માટે હતું. એનો સામાજિક રોલ મહત્વનો હતો.
ચોક્કસ. ચોથું, લેખકત્વનો ખ્યાલ જુદો હતો. મૌલિકતા કરતાં પરંપરા અને સંકલન ઘણીવાર વધુ મહત્વના હતા.
અને પાંચમું, આ બધું એક બહુભાષી અને બહુ સાંસ્કૃતિક સંદર્ભમાં થતું હતું, જ્યાં ધાર્મિક અને દુનિયાવી વચ્ચેની લીટી બહુ સ્પષ્ટ નહોતી.
હા, બધું ભેગું હતું.
આ બધી સમજણ આજના સમયમાં કઈ રીતે કામ લાગે? આ જૂની વાતોમાંથી આપણને શું શીખવા મળે?
ઘણું બધું. પહેલું તો મીડિયાના ઇતિહાસનો બોધપાઠ. જુઓ, હસ્તપ્રતથી પ્રિન્ટ અને પ્રિન્ટથી ડિજિટલ ટેકનોલોજી બદલાય છે ત્યારે માહિતી કઈ રીતે બને છે, ફેલાય છે, સચવાય છે અને એની સમાજ પર શું અસર પડે છે, એ સમજવા માટે આ ઐતિહાસિક દ્રષ્ટિ બહુ ઉપયોગી છે.
હા, દાખલા તરીકે
આજે ઇન્ટરનેટ પર માહિતીની જે તરલતા છે, જે અનામીપણું છે, એના મૂળ કદાચ આપણને હસ્તપ્રત યુગમાં જોવા મળે.
સાચી વાત છે. અને એ આપણને વિવેચનાત્મક મીડિયા સાક્ષરતા કેળવવામાં મદદ કરે છે. આપણે જે માહિતી મેળવીએ છીએ એ કયા માધ્યમથી આવે છે, એ માધ્યમની અસર શું છે, એનો હેતુ શું છે, આ સવાલો પૂછવા જરૂરી છે, પછી ભલે એ મધ્યયુગીન ચર્મપત્ર હોય કે આજની વેબસાઇટ.
બરાબર. માધ્યમની ભૂમિકાને નજરઅંદાજ ન કરી શકાય, અને તે આપણને મહાન કૃતિઓના જે સ્થાપિત ખ્યાલો છે એના પર પણ સવાલ ઉઠાવતા શીખવે છે.
કઈ રીતે?
કયું સાહિત્ય ટકી રહે છે, શા માટે, કોણે નક્કી કર્યું કે આજ મહત્વનું છે, કઈ વાતો ભૂલાઈ ગઈ, આ બધું આપણને ઇતિહાસ અને સાહિત્યના જે પ્રસ્થાપિત ધારાધોરણો છે એને વધુ ઊંડાણથી સમજવા પ્રેરે છે.
અને મને લાગે છે કે સહયોગ અને રીમિક્સનું મૂલ્ય પણ સમજાય છે. મધ્યયુગમાં જેમ સંકલન અને અનુકૂલન મહત્વના હતા,
હા,
તેમ આજે ઓપન સોર્સ પ્રોજેક્ટ્સ, વિકિપીડિયા જેવા સહયોગી પ્રયાસો, કે પેલું સાંસ્કૃતિક રિમિક્સિંગ છે, એમાં પણ સામૂહિક યોગદાન અને પરંપરા પર આધાર રાખવાનું મહત્વ દેખાય છે. જાણે વ્યક્તિગત મૌલિકતા જ બધું નથી.
ચોક્કસ. ટ્રેહરનાના પુસ્તકો આવા ઘણા વિચાર કણ આપે છે. જેમ કે એક મુખ્ય વિચાર એ છે કે મધ્યયુગીન સાહિત્ય આદિમ નથી, પણ સાહિત્યિક ઇતિહાસનો એક અત્યંત સમૃદ્ધ અને નવીન તબક્કો છે.
એટલે કે આપણો પૂર્વગ્રહ છોડવાની જરૂર છે.
હા. બીજો વિચાર, હસ્તપ્રતનું પાનું માત્ર લખાણ સાચવતું નહોતું, તે પોતે અર્થનિર્માણમાં ભાગ લેતું હતું, એની ભૌતિકતાનો એક રોલ હતો.
અને એ પણ કે મધ્યયુગીન લેખકો એકાંતમાં નહીં, પણ જીવંત આંતરરાષ્ટ્રીય સાહિત્યક સંવાદના ભાગરૂપે લખતા હતા. એમના કામનો વૈશ્વિક સંદર્ભ અને હેતુ હતો.
બરાબર. અને ધાર્મિક અને બિનધાર્મિક વચ્ચેની ભેદરેખા આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી ઓછી સ્પષ્ટ હતી. જીવન પ્રત્યેનો એક સંકલિત દ્રષ્ટિકોણ. અને છેલ્લે એક બહુ મહત્વનો મુદ્દો, કે આ સાહિત્યને સમજવા માત્ર ભાષાનું જ્ઞાન પૂરતું નથી, પણ તે સમયની દુનિયામાં પ્રવેશવાની સાંસ્કૃતિક કલ્પના શક્તિ જરૂરી છે.
એટલે કે આપણે એ સમયના લોકોની જેમ વિચારવાની કોશિશ કરવી પડે, સહાનુભૂતિ રાખવી પડે.
હા.
આ બધી ચર્ચા પરથી મારા માટે સૌથી રસપ્રદ વાત એ છે કે લખાણ કે સાહિત્ય એ કોઈ સ્થિર જળ વસ્તુ નથી, એ જે ભૌતિક સ્વરૂપમાં અને જે સામાજિક સંદર્ભમાં જીવે છે એનાથી જ એનો અર્થ, એની ભૂમિકા અને એનો હેતુ ઘડાય છે.
સાચી વાત.
અને આજે આપણે ડિજિટલ લખાણો વિશે વિચારીએ ત્યારે પણ આ વાત એટલી જ સાચી લાગે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે ભૂતકાળને ખાસ કરીને મધ્યયુગ જેવા સમયગાળાને સાવ સરળ બનાવી દેવાની કે પૂર્વગ્રહથી જોવાની જે લાલચ થાય છે એ ટાળવી જોઈએ.
ટ્રેહન બતાવે છે એમ એમાં ઊંડી જટિલતા છે, નવીનતા છે અને આપણા વર્તમાન માટે પણ ઘણું પ્રાસંગિક છે. એમની સામાજિક અને સાંસ્કૃતિક ભૂમિકા સમજવી બહુ જ જરૂરી છે. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ. શું આજના ડિજિટલ યુગમાં, જ્યાં માહિતી અત્યંત તરલ છે, કોપી પેસ્ટ અને રિમિક્સ કરવું સહેલું છે અને ઘણીવાર સ્ત્રોત કોણ છે એ ખબર નથી હોતી, શું આપણે કોઈ રીતે મધ્યયુગીન હસ્તપ્રત સંસ્કૃતિના પડઘા નથી સાંભળી રહ્યા?
ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. શું ઇતિહાસનું આ ચક્ર આપણને વર્તમાન માહિતીના યુગને વધુ સારી રીતે સમજવામાં અને એમાં માર્ગ કાઢવામાં મદદ કરી શકે છે? કદાચ ભૂતકાળના અનુભવો ભવિષ્ય માટે માર્ગદર્શન આપી શકે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.